જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 9મા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન સુવિધિનાથ, જેઓ સ્વયં રત્નત્રય રૂપ સમ્યક વિધિ સહિત મોક્ષ માર્ગમાં ચાલનારા હોવાથી પોતે સુવિધિ છે, તેમજ અન્ય જીવોને પણ મોક્ષ પંથના સુવિધિમાં જોડાવનાર છે એવા તીર્થંકર સુવિધિનાથનું મંગલ જીવન ચરિત્ર હવે સાંભળો. ને હે ભવ્ય જીવો, તમે પણ સુવિધિપૂર્વક મોક્ષ માર્ગમાં આવો. સુવિધિનાથ પૂર્વભવ વિદેહ ક્ષેત્રમાં મહાપદ્મ રાજા. જેમ આપણા આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં સીતા નદીના ઉત્તર કિનારે પુષ્કલાવતી દેશ અને પુંડરકિણી નગરી છે ને ત્યાં સિમંદર મહારાજા રાજ્ય કરતા હતા, જેઓ તીર્થંકરપણે અત્યારે વિચરી રહ્યા છે, તેમ ત્રીજા પુષ્કર દ્વીપના પૂર્વ મેરુના પૂર્વ વિદેહમાં પણ સીતા નદીના ઉત્તર કિનારે પુષ્કલાવતી દેશ અને પુંડરકિણી નગરી છે અને આપણા ચરિત્રનાયક ભગવાન સુવિધિનાથ પૂર્વભવમાં ત્યાંના રાજા હતા. તેમનું નામ મહાપદ્મ. જેમ ગોપાલ પોતાની ગાયનું પાલન કરે તેમ મહારાજા મહાપદ્મ પોતાની પ્રજાનું વાત્સલ્યપૂર્વક પાલન કરતા હતા. તેના પાલન વડે પૃથ્વી પણ પ્રસન્ન થઈને શ્રેષ્ઠ રત્નો તેમજ અનાજ વગેરે ઉત્પન્ન કરતી હતી. રાજા અને પ્રજા સૌ જૈન ધર્મનું પાલન કરતા હતા અને ઉત્તમ શાસ્ત્રોના અભ્યાસ વડે તત્વજ્ઞાનથી શોભતા હતા. મુનિજનોના સત્સંગને લીધે તેમનું જીવન સદાચારી હતું. શ્રાવકો ઉત્તમ વ્રતોનું પાલન કરતા હતા. રાત્રિ ભોજન વગેરે મહાદોષ કોઈ કરતું ન હતું. તે એક આદર્શ નગરી હતી ને ત્યાંના રાજા પ્રજાનો સંબંધ પણ આદર્શરૂપ હતો. તેમની વચ્ચે કદી પણ કલેશ થતો ન હતો, તેમજ પ્રજાજનો રાજા વડે ભય નહોતા પામતા. તેઓ એકબીજાના સહકારથી રાજ્યની શોભામાં વૃદ્ધિ કરતા હતા ને સાથે સાથે સમ્યકવાદી આત્મગુણો વડે ધર્મની વૃદ્ધિ પણ કરતા હતા. એ રીતે મહાપદ્મ રાજાનું જીવન ધર્મમય હતું. રાજમાં રહેવા છતાં સમ્યકત્વ સહિત મોક્ષ માર્ગમાં તેઓ ગમન કરતા હતા. સાથે તેમનો પુણ્ય યોગ પણ મહાન હતો. એકવાર તેઓ રાજસભામાં બેઠા હતા. ત્યાં વનપાળે આવીને ઉત્તમ સમાચાર આપ્યા કે હે સ્વામી, આપણા મનોહર ઉદ્યાનમાં સર્વ જીવોનું હિત કરનારા સર્વભૂત હિત જિનરાજ પધાર્યા છે, સાથે ચતુર્વિક સંઘ છે. તેમના આગમનથી ઉદ્યાન અદ્ભુત શોભાથી ખીલી ઉઠ્યું છે. પશુ પંખીઓમાં પણ પ્રસન્નતા છવાઈ ગઈ છે. પ્રભુ પધાર્યાની એ વધામણી સાંભળતા જ રાજાને અતિ પ્રસન્નતા થઈ. ધામધૂમ પૂર્વક તે જીન વંદના કરવા ચાલ્યા. આહા, જિનેશ્વર દેવની નજરે નિહાળતા તેના ચિત્તમાં અપાર હર્ષ સહિત ઉપશમ રસ ઉલ્લસવા લાગ્યો. પ્રભુને વંદન કરીને ઉપદેશ સાંભળવા બેઠા. આત્મા પોતે અજ્ઞાનથી પોતાને ભવ દુઃખ કરે છે ને આત્મજ્ઞાન વડે આત્મા પોતે જ પોતાને મોક્ષ સુખ કરે છે. ભવ દુઃખ અને મોક્ષ સુખ તથા તેના કારણો એ બધાનું વર્ણન સાંભળતા રાજાનું ચિત્ત ભવ દુઃખથી ઉદાસ થયું ને મોક્ષ સુખને સાધવા ઉત્સાહિત બન્યું. વૈરાગ્યપૂર્વક તે રાજા મહાપદ્મ વિચારવા લાગ્યા. અનાદિ મિથ્યા ભાવોથી દૂષિત આત્મા પોતે પોતાના જ મિથ્યાત્વ ભાવા વડે પોતાને પાગલની જેમ ભવ વનમાં દુઃખી કરે છે ને જાણે ભૂત વળગ્યું હોય તેમ અવિચારીપણે ચેષ્ટા કરે છે. વિષય કશાયરૂપ અહિતકારી કાર્યોને તે હિતકારી માની લે છે ને મોક્ષના ઉપાયથી ભ્રષ્ટ થઈ જાય છે. આવા સંસારથી ભયભીત થયેલો એવો હું હવે તેનાથી છૂટવા મોક્ષનો ઉપાય કરીશ. એ પ્રમાણે વિચારી પુંડરકિણી નગરીનું રાજ્ય પોતાના પુત્રને સોંપી મહારાજા મહાપદ્મે સર્વજીવ હિતકારી જિનરાજના ચરણોમાં મુનિ દીક્ષા લીધી. મુનિ થઈને આત્મધ્યાન કરવા લાગ્યા. તેમને 12 અંગનું જ્ઞાન થયું અને દર્શન વિશુદ્ધિ વગેરે ભાવના વડે મહાપુણ્ય રૂપ તીર્થંકર પ્રકૃતિ બંધાવા લાગી. અંતમાં સમાધિ મરણ કરી પ્રાણ જ સ્વર્ગમાં અહમ ઇન્દ્ર થયા. ત્યાં દિવ્ય ઐશ્વર્ય વચ્ચે 20 સાગરો પમ રહ્યા. અસંખ્ય વર્ષો સુધી દેવલોકના દિવ્ય વૈભવના સુખ ભોગવવા છતાં તે મહાત્મા તે ઇન્દ્રિય સુખો વડે તૃપ્ત ન થયા. તેથી છેવટે તે અસાર સુખોને છોડીને અતિન્દ્રિય મોક્ષ સુખને સાધવા માટે મનુષ્ય લોકમાં આવવા તેઓ તત્પર થયા. દેવલોકમાં તેમનું આયુ 6 માસ બાકી રહ્યું ને ભરત ક્ષેત્રમાં તીર્થંકર પણે અવતરવાની તૈયારી થઈ. કિષ્કિંધા નગરીમાં 9મા તીર્થંકરનો અવતાર. તે વખતે આ ભરત ક્ષેત્રમાં કાકંદી નગરી એટલે કે કિષ્કિંધાપુરીમાં સુગ્રીવ મહારાજ રાજ્ય કરતા હતા. તેમની મહારાણીનું નામ જયરામા. તેના ઉદરમાં તીર્થંકરનો જીવ આવવાનો છે એમ જાણીને દેવોએ તેમના આંગણામાં રત્નવૃષ્ટિ કરવા માંડી. માહવદ નોમની પાછલી રાત્રે બળદ, હાથી, પુષ્પમાળા, લક્ષ્મી વગેરે મંગળ સ્વપ્નો સહિત અહમિન્દ્રના જીવે દેવલોક છોડીને માતા જયરામાના ઉદરમાં પ્રવેશ કર્યો. એ જ વખતે ઇન્દ્ર ઇન્દ્રાણીએ કાકંદી નગરીમાં આવીને પ્રભુના માતા પિતાનું સન્માન કર્યું. મહારાજા સુગ્રીવ પોતે પણ અવધિજ્ઞાની હતા. તેમણે અવધિજ્ઞાનથી સ્વપ્નફળ જાણીને કહ્યું કે હે દેવી, જગત પૂજ્ય આત્મા તારા ઉદરમાં આવ્યો છે. તું મહાકલ્યાણ રૂપ છો. આપણો તે પુત્રે સર્વજ્ઞ તીર્થંકર થઈને જગતનું કલ્યાણ કરશે ને આપણે પણ નિયમથી મોક્ષ ગામી છીએ. મહારાજાના મુખથી આવું ઉત્તમ ફળ સાંભળીને જય દેવીના હર્ષનો પણ પાર ન રહ્યો. અત્યારે જાણે મોક્ષ સુખ મળ્યું હોય એવી તૃપ્તિ તે અનુભવવા લાગી. દેવલોકની દેવીઓ તેમની સેવા કરતી હતી. માક્ષર સુદ એકમે તે મહાદેવીએ અતિ તેજસ્વી અવધિજ્ઞાની પુત્રને જન્મ આપ્યો. અવધિજ્ઞાની પિતાને ત્યાં અવધિજ્ઞાની પુત્રનો અવતાર થયો. 9મા તીર્થંકરનો અવતાર થતાં આખી પૃથ્વી હાર્ષથી ખીલી ઉઠી. દેવલોકના દિવ્ય વાજિંત્રો એની મેળે વાગવા લાગ્યા ને પ્રભુ જન્મની વધાઈ દેવા લાગ્યા. તે સાંભળતા જ આખો દેવલોક હર્ષપૂર્વક પ્રભુના જન્મ કલ્યાણકનો ઉત્સવ કરવા કાકંદી નગરીમાં આવી પહોંચ્યો. કાકંદી નગરી દેવોની અમરપુરી કરતાંય વધારે શોભી ઉઠી. 5મા સમુદ્રના દૂધ જેવા ઉજ્જવળ પવિત્ર જળ વડે ઇન્દ્રે જનેન્દ્રનો અભિષેક કર્યો. સમસ્ત પર્વતોમાં શ્રેષ્ઠ ઇન્દ્ર સમાન મેરુ પર્વત ઇન્દ્ર દ્વારા જનેન્દ્રના અભિષેકને લીધે જગ પૂજ્ય તીર્થ બન્યો. આહા, તીર્થંકરના સ્પર્શે પથરા પણ જગત પૂજ્ય બને તો ચેતનવંતા ભવ્ય જીવો પ્રભુના સ્પર્શે પરમાત્મા કેમ ન બને? જન્માભિષેક વખતે ભગવાનનું અતિ સુંદર રૂપ જોવામાં મુગ્ધ થયેલો હરિ 1000 નેત્રો વડે તે રૂપ જોવા લાગ્યો ને આનંદથી મેરુ પર તાંડવ નૃત્ય કર્યું. એ બાલ તીર્થંકરને પુષ્પદંત એવા મંગળ નામથી સંબોધીને સ્તુતિ કરી તેમજ મોક્ષ માર્ગની સમ્યક વિધિના પ્રવર્તક હોવાથી સુવિધિનાથ એવું બીજું નામ આપ્યું. સુવિહિ ચ પુષ્પદંત લોગસ સૂત્રમાં આ એક જ તીર્થંકરના 2 નામોનો ઉલ્લેખ કરીને સ્તુતિ કરી છે. 8મા ચંદ્રપ્રભુ તીર્થંકરના મોક્ષ ગમન બાદ 90 કરોડ સાગરોપમના અંતરે 9મા સુવિધિનાથ પુષ્પદંત તીર્થંકર થયા. તેમનું આયુ 2 લાખ પૂર્વ હતું. તેમનું લંચન મગરમચ્છ હતું. એ બાલ તીર્થંકરની કુમાર અવસ્થા પણ અનેરી હતી. જો કે દેવોને દુર્લભ એવી ભોગ સામગ્રી તેમને પ્રાપ્ત હતી, પણ તેમની જ્ઞાન ચેતના અંતરમાંથી કોઈ બીજી જ જાતના પરમાત્મ સુખને ભોગવતી હતી. સ્વર્ગના દેવો બાલકનું રૂપ ધારણ કરીને તેમની સાથે રમવા આવતા ને ભવનવાસી કુમારિકા દેવીઓ અનેક પ્રકારે બાલ તીર્થંકરને રમાડતી, તેડતી, પારણે ઝુલાવતી ને હાલરડા ગાતી. ઉપશમ રસમાં ઝૂલી રહ્યા પ્રભુ પુષ્પદંત ભગવંત રે, સમકીત રસનો સ્વાદ લેનારા સુવિધિનાથ ભગવંતરે મુક્તિનો માર્ગ દેખાડી પ્રભુજી જગમંગલ કરનારા રે, જય રામાને અતિશય વાલા ભવનો અંત કરનારા રે. કોઈ વાર તે નાનકડી દેવીઓ હાથ ફેલાવીને કુતૂહલથી પ્રભુને બોલાવતી, આઈએ કુંવરજી, ઇધર આઈએ, ત્યારે નાનકડા બાલ કુંવર પણ મલકતા મુખે પોતાના બંને કોમળ હાથ લંબાવીને તે દેવીની હથેળીમાં મૂકતા. આહા, જાણે પ્રભુએ પોતાના હાથમાં મોક્ષ જ આપ્યો એમ બાલ તીર્થંકરના મંગળ સ્પર્શથી દેવીઓ ધન્યતા અનુભવતી. મેં બે દેવીઓ તેમનો એક એક હાથ પકડીને આનંદપૂર્વક ખૂબ ઝુલાવતી. આવા દ્રશ્યો દેખીને માતા જયરામા પણ અતિશય તૃપ્તિ અનુભવતા હતા. સર્વત્ર આનંદ કિલોલ ફેલાવતા ફેલાવતા પુષ્પદન કુમારે બાલપણું છોડીને યૌવન દશામાં પ્રવેશ કર્યો. કામદેવ તેમની સેવામાં હાજર થયો. અનેક સુંદર રાજકન્યાઓ સાથે તેમના વિવાહ થયા. રાજકન્યાઓ સહિત તેમનું સુખ દેખીને વિદ્વાનોને પ્રશ્ન ઉઠતો કે મહારાજા સુવિધિનાથ વડે તે સ્ત્રીઓને જે સુખ મળતું તેને મહાન કહેવું કે તે સ્ત્રીઓ વડે મહારાજાને જે સુખ મળતું તેને મહાન કહેવું. મહારાજા પુષ્પદન તો પુણ્યવાન હતા જ, પરંતુ તે સ્ત્રીઓ પણ મહાપુણ્યવાન હતી, કેમ કે મોક્ષ સુખ જેમને અત્યંત સમીપ છે એવા તે સુવિધિ મહારાજાને પણ તે રાણીઓ પ્રસન્ન કરીને પોતાની સાથે ક્રીડા કરાવતી હતી. ભગવાન સુવિધિનાથ તો અસંખ્ય વર્ષોના દિવ્ય સ્વર્ગ સુખોના ભોગવટાથી પણ અસંતુષ્ટ રહીને છેવટે મોક્ષ સુખને સાધવા માટે આ મનુષ્ય લોકમાં આવ્યા હતા. તેથી પુણ્યજનિત ઉત્તમ ભોગ્ય પદાર્થોમાં પણ તેમને કોઈ આશ્ચર્ય નહોતું લાગતું, તે તો અનંતવાર ભોગવેલી એઠ જેવા લાગતા હતા. હા, વગર પ્રયત્ને મળેલી ભોગ ઉપભોગની તે મહાન સામગ્રી મૂર્ખ નાસ્તિક લોકોને સ્પષ્ટ દેખાડતી હતી કે દેખો, પૂર્વભવમાં જીવે કરેલા પુણ્યકર્મોનું આ ફળ છે, કારણ અનુસાર કાર્ય થાય છે. જો પૂર્વભવમાં જીવ ન હોય ને પુણ્ય પાપના ફળ ન હોય તો આ પુણ્ય ફળ ક્યાંથી આવ્યું ને આમને જ કેમ આવ્યું, બીજાને કેમ ન આવ્યું? માટે સમજો કે જીવનું અસ્તિત્વ છે, પૂર્વભવ પુણ્ય પાપ છે ને તેનું ફળ પણ છે. આ પ્રમાણે સમજી પ્રભુના પુણ્ય ફળને દેખીને ઘણા નાસ્તિક જીવો પણ જેઓ પહેલા આત્માને કે પરલોકને માનતા ન હતા અને પરલોકના ભય વગર પાપમાં સ્વચ્છંદે પ્રવર્તતા હતા તેઓ પણ અસ્તિક બની ગયા ને પાપથી ડરીને ધર્મ સાધના કરવા લાગ્યા. મહારાજા પુષ્પદંતને રાજભોગની વચ્ચે અલિપ્ત જ્ઞાન ચેતના સહિત દીર્ઘકાળ વીત્યો. તેમને પુણ્યજનિત રાજભોગ મહાન હતો તો આત્મજનિત આનંદનો ભોગ તેનાથી પણ મહાન હતો. તેથી પુણ્ય ભોગોમાં તેમને રસ ન હતો. એકવાર માક્ષર સુદ એકમે રાજમહેલની છત પર તેઓ આત્મચિંતન કરી રહ્યા હતા. એવામાં એકાએક આકાશમાં ઉલ્કાપાત થયો. જોરદાર કડાકા સાથે વીજળી પડી. વીજળીનો ઝબકારા જોતા જ તેમને વૈરાગ્ય જાગી ઉઠ્યો. અરે, આ માત્ર વીજળી નથી, આ તો મારો ચારિત્રમોરૂપ અંધકારને દૂર કરનારો મહાન દીવો છે. પ્રભુની ચેતના ઝબકી ઉઠી. આહા, ઉર્ધ્વગામી ઉજ્જવળ આત્માઓને એક નાનકડો એવો પ્રસંગ પણ કેવા મહાન કાર્યનું નિમિત્ત બની જાય છે. પ્રભુ તો સ્વયં બુદ્ધ છે. માત્ર એક વીજળીનો ક્ષણભંગુર ઝબકારો જોતા તેઓ મહાન સામ્રાજ્ય રાજભોગ રાણીઓ સર્વને છોડીને સાધુ થવા તૈયાર થઈ ગયા. દીક્ષા લેવાના નિશ્ચયપૂર્વક તેઓ વૈરાગ્ય ભાવના ભાવવા લાગ્યા. અરે, અનંતવાર અહમ ઇન્દ્ર પદના દિવ્ય વૈભવને પામીને પણ જીવ સંતુષ્ટ ન થયો તો આ મનુષ્યલોકના વૈભવમાં તૃપ્તિ કેવી? ચૈતન્યમાંથી આવેલા સુખ સિવાય જીવને બીજે ક્યાંય તૃપ્તિ નથી. બાહ્ય સુખોનો સંયોગ તો વીજળીના ઝબકારા જેવો ક્ષણભંગુર છે. ચૈતન્યનું સ્વાભાવિક સુખ તે જ સંયોગ વગરનું સાચું અને શાશ્વત સુખ છે. આ સંસારના વિષયો તો ઇન્દ્રજાળ જેવા છેતરામણા છે. તેમાં જીવ અસત પદાર્થને સત માની બેસે છે. આ સંસારમાં કોઈ વસ્તુનો સહયોગ નથી તો સ્થિર કે નથી સુખ દેનારો, તેમાં મારું કોઈ નથી, મારો આત્મા પોતે જ મારો છે. ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન કે ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એમ એમ જ સદા અન્યત્વદા ભાવ ભાવના. જગત મારાથી જુદું છે, ને હું જગતથી જુદો છું, બસ આ બે શબ્દોથી થતું ભેદજ્ઞાન તે જ સત્ય છે. આશ્ચર્ય છે કે દેહથી ભિન્ન આત્માનું આવું ભેદજ્ઞાન હોવા છતાં અત્યાર સુધી હું દેહમાં મોહ્યો ને ક્રોધાદિથી ભરેલા સંસારમાં રહ્યો. દુઃખ દેનારા પર ભાવોથી ભરેલા આ સંસાર સમુદ્રમાંથી બહાર નીકળીને હવે હું સિદ્ધ પદને સાધીશ. આ પ્રમાણે ભગવાન પુષ્પદંત પ્રભુએ દીક્ષાનો નિશ્ચય કરતા જ લોકાંતિક દેવોએ આવીને સ્તુતિપૂર્વક પ્રભુના વૈરાગ્યની પ્રશંસા કરી, ને ઇન્દ્રોએ આવીને પ્રભુની દીક્ષાનો ભવ્ય મહોત્સવ કર્યો. દીક્ષા એ કાંઈ ખેદનો પ્રસંગ નથી, એ તો મોક્ષની સાધનાનો મંગલ મહોત્સવ છે, આનંદનો અવસર છે. સૂર્યપ્રભા નામની દેવપાલખીમાં પ્રભુ આરૂઢ થયા. મેં રાજાઓ તેમજ ઇન્દ્રોએ તે પાલખી ઉપાડીને દીક્ષાવન તરફ ગમન કર્યું. આહા, ઇન્દ્ર સ્વયં જેમની પાલખી ખભે ઉઠાવે તેમના દિવ્ય પ્રતાપની તો શી વાત, અને તેમના વૈરાગ્યની શી વાત. અપૂર્વ વૈરાગ્યનું એ દ્રશ્ય લોકો તો આશ્ચર્યમુગ્ધ બનીને જોઈ રહ્યા. પ્રભુની સાથે ઘણાય ભવ્ય જીવોનું ચિત્ત સંસારથી વિરક્ત થઈ ગયું. માગસર સુદ એકમની સાંજે 1000 રાજાઓ સહિત ભગવાન સુવિધિનાથ દીક્ષા થઈ લઈને દિગંબર મુનિ થયા. આત્મધ્યાનમાં શુદ્ધ ઉપયોગ વડે પરમ વિતરાગી સુખ અનુભવવા લાગ્યા. તે જ વખતે મનાપર્ય જ્ઞાન પણ પ્રગટ્યું, પરંતુ પ્રભુનો ઉપયોગ મનાપર્ય જ્ઞાનમાં લાગેલો ન હતો, તેમનો ઉપયોગ તો શુદ્ધાત્માની અનુભૂતિમાં જ લાગેલો હતો. અનેક મહાન વૃદ્ધિઓ તેમને પ્રગટી, પરંતુ અનંત ચૈતન્ય વૃદ્ધિના અવલોકનમાં મગ્ન પ્રભુએ એ બાહ્ય વૃદ્ધિઓનો કોઈ ઉપયોગ ન હતો. પુષ્પદંત મુનિરાજે પહેલું પારણું શૈલપુરી નગરીના પુષ્પમિત્ર રાજાને ત્યાં કર્યું, ને ત્યાં રત્નવૃષ્ટિ વગેરે પંચ આશ્ચર્ય પ્રસંગો બન્યા. દેવોએ જય જયકાર કર્યો. સુવિધિ મહારાજાએ મોક્ષ માર્ગની સમ્યક વિધિ પૂર્વક 4 વર્ષ સુધી મૌનપણે વિહાર કર્યો. પુનઃ કાકંદી નગરીના દીક્ષાવનમાં પધાર્યા, ને અપ્રતિહત ભાવથી આત્મધ્યાનમાં એકાગ્ર થયા. 47 ઘાતિકર્મોની મોટી સેનાને તેમણે એકલાએ એકમાત્ર શુદ્ધ ઉપયોગના શસ્ત્ર વડે જ હણી નાખી, ને પોતાના અનંત ચતુષ્ટય રૂપ સામ્રાજ્યને પ્રાપ્ત કરીને પરમાત્મા બન્યા. વિતરાગ સર્વજ્ઞ શુદ્ધ બુદ્ધ જિન અરિહંત તીર્થંકર થયા. દેવોએ આવીને અચિંત્ય શોભાવાળા સમવસરણની રચના કરી, પણ આશ્ચર્ય એ હતું કે આવી અચિંત્ય શોભાવાળું સમોસરણ છતાં પ્રભુ તેમાં બિરાજતા ન હતા. પ્રભુ તો તેને છોડીને તેનાથી 4 આંગણ ઊંચે આકાશમાં કોઈના અવલંબન વગર બિરાજતા હતા. પ્રભુનો આત્મા તો રાગાદિથી અલિપ્ત, ને શરીર પણ સમોસરણાદિથી અલિપ્ત એવી કેવી આશ્ચર્યકારી પરમાત્મા દશા છે. ઊંચે ચતુરાંગલ જીન રાજે ઇન્દ્રો નરેન્દ્રો મુનિરાજ ધ્યાવે, જેવું નિરાલંબન આત્મદ્રવ્ય તેવો નિરાલંબન જીન દેહ. એ સમોસરણમાં મુખ ખોલ્યા વિના જ પ્રભુની દિવ્યવાણી છૂટી. તે દિવ્યવાણીમાં સર્વે તત્વોનું સ્વરૂપ સમજતા ભવ્ય જીવો આનંદથી નાચી ઉઠ્યા. મેં પ્રભુ ચરણોમાં લાખો જીવોએ રત્નત્રય અંગીકાર કર્યો. એ ધર્મ દરબારમાં 7000 કેવળ જ્ઞાની ભગવંતો અને 1500 શ્રુત કેવડીઓ હતા. 7 રુદ્ધિના ધારક વિદર્ભાદી ગણધરો પણ હતા. 8000 અવધિ જ્ઞાની ને 7500 મનઃપર્ય જ્ઞાની મુનિવરો હતા. કુલ 2 લાખ મુનિ ને 4 લાખ આર્જિકા, 2 લાખ શ્રાવકો ને 5 લાખ શ્રાવિકાઓ એવા મહાન સંઘની વચ્ચે 9મા તીર્થંકર શોભતા હતા. તે ઉપરાંત અસંખ્ય દેવો ને તિર્યંજો પણ પ્રભુની દેશના સાંભળીને ધર્મ પામ્યા. ઇન્દ્રે પરમ ભક્તિપૂર્વક એ સર્વજ્ઞ પરમાત્માની સ્તુતિ કરતા કહ્યું કે હે દેવ, આપ સ્વયં અતિન્દ્રિય થયા છો ને અન્ય જીવો પણ અતિન્દ્રિય જ્ઞાન વડે જ આપને ઓળખી શકે છે. ઇન્દ્રિયો વડે આપ નથી ઓળખાતા. પ્રભુ, આપનો ઉપદેશ ને આપનું જીવન અતિન્દ્રિય આત્માને દેખાડનારું છે. જે પ્રાણી પોતાના મનમાં આપના વિતરાગ ધર્મને વસાવે છે, વચનમાં આપના અનેકાંત વચનને વસાવે છે તથા શરીરની પ્રવૃત્તિમાં આપની પ્રવૃત્તિને વસાવે છે, એ રીતે મન વચન કાયાની પ્રવૃત્તિને આપના માર્ગમાં જ પ્રવર્તાવે છે તે પ્રાણી આપના જેવો જ થઈને પરમ આનંદને પામે છે. હે પરમાત્મા, મનમાં આપનું સ્મરણ કરતા જો કે થોડાક વિકલ્પનો કલેશ તો થાય છે, પણ જ્ઞાનમાં આપના ચિંતનનું ફળ 3 લોકમાં ઘણું મહાન છે. તો પછી પોતાનું હિત ચાહનારા જીવો આપનું ચિંતન કેમ ન કરે? મૂર્ખ જીવો જ આવા મહાન ફળને ન ઈચ્છે. સર્વજ્ઞ તીર્થંકરપણે પુષ્પદંત ભગવાને લાખો કરોડો વર્ષ સુધી ભરત ભૂમિમાં વિહાર કર્યો. એ ધર્મકાળ હતો. ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને માટે મોક્ષનો રાજમાર્ગ ખુલ્લો હતો ને રત્નત્રય વડે ભવ્ય જીવોના ટોળે ટોળા આનંદપૂર્વક તે માર્ગે ચાલીને મોક્ષપુરીમાં જઈ રહ્યા હતા. અંતે પ્રભુને પણ મોક્ષમાં જવાની તૈયારી થઈ. તેઓ અનંત તીર્થંકરોની મોક્ષભૂમિ સમ્મેત શિખર પર પધાર્યા. ત્યાં સુપ્રભ નામની ટૂંક ઉપર 3જા 4થા શુકલ ધ્યાન વડે યોગ નિરોધ કરીને આસો સુદ 8મના રોજ સ્વાભાવિક ઉર્ધ્વગમન કરીને સિદ્ધાલયમાં પધાર્યા. આજે પણ પ્રભુ ત્યાં બિરાજે છે. તેમને નમસ્કાર હો, નમસ્કાર હો. પુષ્પદંતજી નિરાજ કી, સુપ્રભ ટુ કહે જે, મનવ ચતન કર પૂજહુ શિખર સમેદયજે. જેમણે પોતે સુવિધિ એટલે કે સમ્યક વિધિપૂર્વક મોક્ષ માર્ગમાં ચાલીને બીજા જીવોને માટે તે માર્ગ સરળ અને શુદ્ધ કરી દીધો, ઉપશાંત ભાવવાળા ભક્તોને માટે જેમણે સ્વર્ગ મોક્ષની સુવિધિ બતાવી, પુષ્પ કરતાંય વધુ સુશોભિત જેમની દંત પંક્તિ હતી એવા પુષ્પદંત સુવિધિનાથ રત્નત્રયના આનંદ પુષ્પો વડે અને મોક્ષ માર્ગની વિધિ વડે અમારા આત્માને અલંકૃત કરો. હે પ્રભો, સંસારના ઘોર રણની વચ્ચે મહાન ઘટાદાર વૃક્ષ જેવા આપનો આશ્રય લઈને અમે અમારા ભૌત આપને શાંત કરીએ છીએ. પહેલા જેઓ પુષ્પકર દ્વીપના વિદેહ ક્ષેત્રમાં મહાપદ્મ રાજા હતા, પછી 14મા સ્વર્ગમાં ઇન્દ્ર થયા ને તે ઇન્દ્રિય વૈભવને પણ છોડી ભરત ક્ષેત્રની કાકંદીપુરીમાં તીર્થંકરપણે અવતરીને મોક્ષ પામ્યા, તે ભગવાન સુવિધિનાથ પુષ્પદંત સ્વામીનું મંગલ ચરિત્ર અહીં પૂર્ણ થયું. આ ભરત ક્ષેત્રમાં ભગવાન ઋષભદેવથી માંડીને ચંદ્રપ્રભ સુધીના 8 તીર્થંકરોનું શાસન અખંડપણે ચાલ્યું. પછી ભગવાન સુવિધિના તીર્થંકરના શાસન વખતે 4થા કાળના મધ્ય સમયરૂપ ધર્મકાળ હોવા છતાં શીતલના તીર્થંકરની પૂર્વે પૂર્વ સુધી એટલે કે અમુક કેટલા કરોડો વર્ષો સુધી જૈન ધર્મના વક્તા શ્રોતા કે ધર્માત્મા ભરત ક્ષેત્રમાં ન હતા, એટલે કે ધર્મનો વિચ્છેદ થઈ ગયો હતો. પ્રભુ શીતલનાથના અવતારથી પુનઃ ધર્મની ધારા ચાલુ થઈ. ધર્મનો આ વિચ્છેદ વિજ્યાર્થ પર્વતની શ્રેણીમાં લાગુ નથી પડતો. આ રીતે ભગવાન સુવિધિનાથની ધર્મનાથ સુધીના તીર્થંકરોના વારામાં કુલ 7 વખત ભરત ક્ષેત્રમાં ધર્મનો વિચ્છેદ થયો. પ્રભુ શાંતિનાથ પછી મહાવીર ભગવાન સુધી ધર્મની ધારા અખંડપણે ચાલી. તે ઠેઠ પંચમકાળના અંત સુધી રહેશે. જે ધર્મ 4થા કાળમાં પણ કરોડો વર્ષો વિચ્છેદ થયો, તે ધર્મ આપણને આ પંચમકાળમાં અખંડ ધારા પ્રવાહે અવિચ્છેદ પૂર્વક મળી રહ્યો છે. આપણે માટે અત્યારે પણ ધર્મકાળ છે. ચૈતન્ય પરિણતિ એ જ્ઞાનને સહજપણે વિકસવા દેજો, ચૈતન્ય પરિણતિને મૂંઝાવા દેશો નહીં, એને સંકોચશો નહીં. એના પ્યારા પવિત્ર સ્વભાવને ભેટવા માટે પરિણતિને ઉલ્લસિત કરજો. કોઈ પણ જ્ઞેયને જાણતા તેને અટકાવશો નહીં, પણ છૂટથી જાણવા દેજો. છૂટી મૂકશો એટલે કે તે સર્વ જગતને પહોંચી વળશે, પણ જો એની જ્ઞેયોને જાણતા જરાય અટકાવશો તો તે વિકારથી દબાઈ જશે. જે પરિણતિને ચૈતન્ય પ્રભુ જેવા સાથીદાર છે તેને કોનો ભય છે? એ હવે કોઈ પણ જ્ઞેયના ફાસલામાં ફસાવાની નથી.